લેવિયોનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. આપણે આજે લેવિયોના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે અને ગયા વખતે આપણે 8મા અધ્યાય પર જે મનન કર્યું હતું ત્યારે જોયું કે આ 8, 9 અને 10 ત્રણ જે અધ્યાય છે તે યાજકને જે અભિષેક કરવામાં આવતી જે વિધિ હતી તે વિશે આપણને શીખવે છે. અમુક બહુ જ મહત્ત્વના મુદ્દા આપણે 8મા અધ્યાયમાં જોયા હતા કે આ જે કામની શરૂઆત થવાની હતી, યાજક પદ જે નિમવામાં આવ્યું હતું તે પદ પર તમે બેસો તે પહેલાં શું જરૂરિયાત હતી, અને મેં તમને લગભગ 7 થી 8 જુદા જુદા મુદ્દા આપ્યા હતા કે પહેલામાં પહેલાં તો તમે એ પદ ઉપર પોતાની જાતે બેસી શકતા નથી, તમને બોલાવવામાં આવ્યું હોય, તેડું આપવામાં આવ્યું હોય તો જ તમે તે પદ લઈ શકો છો. ત્યારબાદ આપણે જોયું હતું કે આપણે પોતે પોતાનું શુદ્ધિકરણ કરવું કેટલું જરૂરી છે, જે આત્મિક શુદ્ધિકરણની વાત આપણે જોઈ હતી. આજ્ઞાંકિતપણું જોયું હતું કે કેવી રીતે હરૂન અને તેના પુત્રો અને ઇસરાયેલી પ્રજા જે મૂસાએ કીધું અને મૂસાને જે સૂચના દેવ દ્વારા આપવામાં આવી હતી તે પ્રમાણે તેઓ આગળ વધ્યા. મહત્ત્વની વાત આપણે જોઈ હતી કે જે હરૂન છે તે મુખ્ય યાજક હોવા છતાં તેને પોતાની જે પાપ છે પોતાના શુદ્ધિકરણની કેટલી જરૂરી છે, અને આપણે જે જોયું હતું તે પ્રમાણે આ જે વિધિ હતી તે 7 દિવસ સુધી ચાલી હતી. જે વર્ણન આપણે 8મા અધ્યાયમાં જોયું તે 7 દિવસ સુધી સતત જે અર્પણ આપવામાં આવતા હતા, જે રીતે તેમણે યાજકનો પોશાક જે પહેરવાનો હતો, લોકોની માટે શું કરવાનું હતું વગેરે વગેરે, તે 7 દિવસ સુધી તે વિધિ ચાલતી હતી. અને હવે જ્યારે આપણે 9મા અધ્યાયમાં આવે છે ત્યારે 8મો દિવસ છે. પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે 8મે દિવસે મૂસાએ હારૂનને અને તેના પુત્રોને તથા ઇસરાયેલના વડીલોને બોલાવ્યા. 8મો દિવસ છે જે સૂચના ઈશ્વરે મૂસા દ્વારા આપી હતી તે પૂર્ણ કરવામાં આવી છે. અને હવે જ્યારે આપણે આ 8મા દિવસમાં આવીએ છીએ, 8મા દિવસમાં આપણે પ્રવેશીએ છીએ, તો હું તમારી આગળ એક ચિત્ર રજૂ કરવા માગું છું. આ એક નવી શરૂઆત છે યહૂદી લોકોની મધ્યે. અત્યાર સુધી કોઈ યાજકની નિમણૂક થઈ હતી નહીં. તેઓ મિસર દેશમાં ઘણા વખત સુધી ગુલામીમાં હતા. તે પહેલાં આપણે જાણીએ છીએ કે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ જે પ્રમાણે દેવની સ્તુતિ કરતા હતા, કોઈ યાજક પદ હતું નહીં. આ પહેલીવાર આ એક નવી શરૂઆત થઈ રહી છે. અને આપણે વિચારી શકીએ છીએ, ધારો કે આ પહેલી વખત આપણે કોઈ મંડળીની શરૂઆત કરી હોય, ચર્ચ કદાચ નવું શરૂ કર્યું હોય, તો આપણને અમુક વિચાર આવે કે ચર્ચમાં સૌથી પહેલો સંદેશો કયો હોવો જોઈએ. નવા સેવક જેની નિમણૂક થઈ છે તે દ્વારા શાનો પ્રચાર થવો જોઈએ, જે નવા નિયુક્ત થયેલા સેવક દ્વારા તે લોકો શું સાંભળશે, જે વિષય છે તે દિવસે તે વિષય શું હોવો જોઈએ, એ શિક્ષણનો વિષય શું હોવો જોઈએ. આ ઘણા બધા પ્રશ્ન આપણને ઊભા થાય છે. 7 દિવસ સુધી મેં કીધું તે પ્રમાણે આ વિધિ ચાલતી હતી, અર્પણ અને હારૂન અને તેના દીકરાઓ સતત કામમાં લાગુ રહ્યા હતા. અને હવે આ પહેલી સભાનો સમય આવી ગયો છે. લોકો બધા એકઠા થયા છે અને બહુ આતુરતાથી હારૂન શું કહેશે તે સાંભળવાને માટે તૈયાર છે. અને એ જે દ્રશ્ય હું તમારી આગળ મૂકું છું તે આપણે અહીંયા 9મા અધ્યાયમાં જોઈએ છે. અને આપણે અહીંયા જે જોઈશું, આ જે 24 કલમ અહીંયા આપવામાં આપણને આપવામાં આવી છે, તો તે આપણને શું શીખવે છે કે લોકોએ ઈશ્વરની પાસે કેવી રીતે આવવું, અથવા તો ઈશ્વરની આંખમાં આપણે સ્વીકાર્ય કેવી રીતે બની શકીએ છે. પહેલામાં પહેલું જો આપણે જોઈશું તો પહેલી જે 6 કલમ છે તે આપણને શું શીખવે છે કે લોકોને પડકાર, કે ઈશ્વરને મળવા માટે તૈયાર રહો. ત્યારબાદ પછી 7થી જે 14 કલમ છે તે આપણને આપણી પોતાની વ્યક્તિગત જે સાક્ષી છે તે વિશે આપણને શીખવે છે કે હારુને પહેલા પોતાના માટે ઈશ્વરને શોધ્યા. ત્યારબાદ લોકોને ઘોષણા કે તેઓએ ઈશ્વરને શોધવું જોઈએ અને ઈશ્વરને મળવા માટે તૈયાર રહેવું જોઈએ, જે આપણને 15-21 કલમમાં જોવા મળશે. અને ત્યાર પછી 22-24 કલમ જે છે તે લોકો પર ઉચ્ચારવામાં આવેલા આશીર્વાદ અને યહોવાની મહિમાવાન હાજરી. આ આ અધ્યાયમાં આ વાત આપણને શીખવવામાં આવી છે. અને અહીંયા જ્યારે 8મો દિવસ આવે છે, 7 દિવસ સુધી જે શુદ્ધિકરણની વિધિ ચાલી રહી છે, અને અહીંયા જ્યારે 8મા અધ્યાયમાં આવીએ ત્યારે આપણે શું જોઈએ છે, મેં પહેલી કલમ વાંચી તે પ્રમાણે તે હારૂન અને તેના પુત્રોને તથા ઇસ્રાયલના વડીલોને બોલાવ્યા અને મૂસાએ હારૂનને કહ્યું કે તું ખોળ ખાંપણ વગરનો એક બળદ પાપાર્થણ તરીકે અને એવો જ એક ઘેટો દહીનાર્પણ માટે લાવ અને તેમને યહોવા સમક્ષ અર્પણ કર. 7 દિવસ સુધી આ જ પદ્ધતિ ચાલી રહી છે 8મા દિવસે. અને આપણે વિચારી શકો છો કે જો કોઈક નવા પાળક સાહેબની નિમણૂક થઈ હોય, નવો હોદ્દો મળ્યો હોય, 7 દિવસ સુધી વિધિ થઈ છે, 8મા દિવસે જ્યારે લોકો ત્યાં ઉપસ્થિત છે અને આતુરતાથી જોઈ રહ્યા છે, ત્યારે આપણને એમ થાય કે હા, હવે મને જે માન મહિમા મળવો જોઈએ મળશે, થોડા ફૂલહાર થશે, મને માન આપવામાં આવશે, કદાચ નવો પોશાક પહેરવામાં, નવો જબ્બો પહેરવામાં આવશે અને મારા વખાણ થશે અને વગેરે વગેરે વગેરે. કદાચ આપણી વિચારસરણી આ પ્રમાણેની હોય, પણ જ્યારે અહીંયા આપણે આવીએ છીએ તો પહેલામાં પહેલી વાત મૂસા હારૂનને કહે છે કે તારે પાપાર્થણ આપવાની જરૂર છે, એટલે કે ફરીથી એકવાર તારે શુદ્ધિકરણની જરૂર છે. આપણે યાદ રાખીએ વાલાઓ કે ઈશ્વર કોઈ પણ વ્યક્તિ સાથે ત્યાં સુધી મળતા નથી જ્યાં સુધી તેમના હૃદય અને જીવન પાપથી શુદ્ધ ના હોય. જો આપણામાં કોઈના જીવનમાં પાપ હોય તો ઈશ્વરની હાજરીની પૂર્ણતાનો અનુભવ આપણે કરી શકતા નથી. અને જે લોકોને ઈશ્વર પોતાની હાજરીની પૂર્ણતા આપે છે તેઓ શુદ્ધ અને સ્વચ્છ છે. અને અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ફરીથી હારૂનને પોતાને માટે એક પાપાર્થણ કરવાનું છે. અને ત્યારબાદ ત્યાં 3 કલમમાં લખવામાં આવ્યું છે કે ત્યારબાદ તું ઇસ્રાયલીઓને પાપાર્થણ તરીકે એક બકરો અને આહુત તરીકે ખોણ ખાપણ વગરનો એક વર્ષનો વાછડો અને એવું જ એક ઘેટાનું બચ્ચું. અને જ્યારે 4 કલમમાં આવીએ તો એ બહુ મહત્વનો મુદ્દો આપણને ત્યાં આપવામાં આવે છે. શું લખ્યું છે ત્યાં કે તંદુપરાંત સાત્યર્પણ તરીકે એક બળદ અને ઘેટો યહોવા સમક્ષ વધારવાનું કહે. વળી તેઓએ તેલથી માથેલા લોટને માયેલા લોટને ખાધારપણ તરીકે ચઢાવો, કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના લોકો તેમની હાજરીનો અનુભવ કરે, તે તેમના મહિમાને અને તેમના પર તેમના મહિમાને તેમના પર પ્રગટ કરવા માંગે છે. ઈશ્વર તેમનો મહિમા આપણા ઉપર પ્રગટ કરવા માંગે છે. તે ઈચ્છે છે કે આપણે જે સર્વ છે તે એક બહુ નજદીકની સંબંધ પ્રભુ સાથેનો બાંધીએ અને તેનો અનુભવ કરે અને આપણે એક વિજયી રીતે જીવન જીવીએ. જીવનના બધા જ પરીક્ષણો અને લાલચ પર આપણને વિજય મળે. અને જ્યારે પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુની આરાધના કરીએ છીએ, ત્યારે તે એક જ કારણને માટે આપણે કરવી જોઈએ કે આ યહોવા સાથેનો નિકટનો અનુભવ મળે. અને આ વાત અહીંયા જે લખવામાં આવી છે તે સમજવી બહુ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે મંડળીમાં અથવા તો દેવળમાં જઈએ ત્યારે ઘણી વખત બહુ લાઇટલી લઈ લેતા હોય છે. જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા આપણી પાસે હોતી નથી. એટલે કે ચર્ચમાં સમય થયો છે તો જઈએ છીએ, બેસીએ, જે સાંભળવાનું છે સાંભળવા ખાતર સાંભળીએ, ગીતો ગઈએ અને એક જ્યારે સમય થાય ત્યારે પાછા આવતા રહીએ. એક રાબેતા મુજબ જે વિધિ હોય તે પ્રમાણે આપણે દેવળમાં જતા હોય છે. ઘણા લોકો તો પોતાના ફોન ઉપર હોય છે, વાતો કરતા હોય છે અને જે કોઈ પણ જાતની સિન્સિયારિટી હોતી નથી. અને અહીંયા આપણે જે શીખીશું અને ખાસ કરીને 10મા અધ્યાયમાં જે શીખીશું કે પ્રભુની સમ્મુખ ઊભું રહેવું, પ્રભુની સ્તુતિ કરવી તે એક બહુ ગંભીર વાત છે. કેવી રીતે આપણે જઈએ છીએ, કયા હૃદયથી આપણે જઈએ છીએ તે બહુ જ જરૂરી છે. કારણ કે દર વખતે આપણે જ્યારે સ્તુતિ કરીએ, આપણું બાઇબલ ખોલીએ, આપણે પ્રાર્થના કરીએ ત્યારે આ એક આશા સાથે આપણે બાઇબલ ખોલવું જોઈએ, બાઇબલ વાંચવું જોઈએ, ગીતો ગાવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુનું મને દર્શન થશે. પ્રભુની જે હાજરી છે તેનો હું અનુભવ કરી શકીશ. આપણામાંથી કેટલા લોકો એવા છે કે એ મનથી પ્રભુની સ્તુતિ કરે છે. કેટલી વાર આપણે જ્યારે પ્રાર્થના કરવા બેસીએ, જ્યારે આપણે પ્રભુ મંદિરમાં જઈએ, જ્યારે આપણે સ્તુતિ કરી રહ્યા છે ત્યારે એ આશા એ કરી રહ્યા છે કે આજે મને પ્રભુનો અનુભવ થાય. કારણ કે આ બધું જે આપણે લેવિયના પુસ્તકમાં શીખવાના છે, આ 7 દિવસની જે આપણે વિધિ જોઈ, અહીંયા 8મા દિવસે જે હારૂનને કહેવામાં આવ્યું કે તું ફરી એક બળદ લાવ, અને જે ઇસ્રાયલ પુત્રોને કહેવામાં આવ્યું કે તમે આવો અને પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને જે અર્પણ આપવાનું છે તે આપો, તે સર્વનું કારણ એક જ હતું જે આપણે 4થી કલમના અંતમાં આપણે વાંચીએ છીએ. કારણ કે આજે યહોવા તમને દર્શન આપશે. જ્યારે પણ આપણે ભેગા મળીએ, જ્યારે પણ આપણે એક પ્રભુના કુટુંબ તરીકે મળીએ ત્યારે આપણું સર્વ ધ્યાન પ્રભુની ઉપર હોવું જોઈએ કે કેવી રીતે આપણે પ્રભુની હાજરીનો અનુભવ કરી શકીએ. અને વાલાઓ, મને કહેતા બહુ દુઃખ લાગે છે કે આજનું મોટાભાગના આપણા લોકોનું આ પ્રમાણેનું વર્તન હોતું નથી અથવા તો વિચારસરણી હોતી નથી. ઘણી વખત આપણે કરવા ખાતર કરતા હોઈએ છીએ અને એનું પરિણામ બહુ ભયંકર આવી શકે છે, જે આપણે જોઈશું આગળ વધીશું તેમ. 5મી કલમમાં અહીં આપણે જોઈશું કે આજ્ઞા પાલન. આથી તેઓ મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે બધું મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ લાવ્યા અને ઇસ્રાયેલના લોકો ત્યાં યહોવાની સમક્ષ આવી અને ઊભા રહ્યા. તેઓએ મૂસાને કહ્યું, યહોવાએ તમને આ પ્રમાણે કરવાનું કહ્યું છે અને જો તમે એ પ્રમાણે કરશો એટલે તમને યહોવાના ગૌરવના દર્શન થશે. ફરીથી શું લખવામાં આવ્યું છે? યહોવાના ગૌરવના દર્શન થશે. આપણે સ્તુતિ કરવી, આરાધના કરવી એનો હેતુ ફક્ત એક જ છે કે કે આપણે યહોવાના ગૌરવનો અનુભવ કરી શકીએ. શું એ અનુભવ તમે કર્યો છે? શું તમે જ્યાં સ્તુતિ કરવા બેસો છો ત્યાં એનો અનુભવ કર્યો છે? વાલાઓ, આ વાત પર આપણે લક્ષ આપીએ તે બહુ જરૂરી છે. હવે આગળ જેમ આપણે વધીએ તો જોઈએ છે કે ઈશ્વરને મળવા માટે તૈયારી કરવી જોઈએ, અને એ કેવી રીતે. અને અહીંયા આપણે જે જોઈશું, અને હવે આપણે છેક 15મી કલમ તરફ વધીશું, તો આપણે જોઈશું કે આપણી એક માણસ તરીકે 5 મૂળભૂત જરૂરિયાતો છે, અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે ઈશ્વરને આપણે વિનંતી કરવાની છે. આ જરૂરિયાતો શું છે? તો પહેલામાં પહેલા તો પાપની માફી, અને તે આપણને 15મી કલમમાં જોવા મળે છે. પછી તે લોકો માટે અર્પણ લાવ્યો અને પોતાના પાપાર્થણની વિધિ પ્રમાણે તેણે બકરાનો વધ કર્યો અને બલિદાન આપ્યું. સાની માટે? પાપની માફી. આપણે આપણા પોતાના બળ પર કદી પાપની માફી પામી શકતા નથી. એ પાપની માફી ફક્ત આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી મળે છે. અને અહીંયા આપણે જે 15મી કલમમાં જોઈ રહ્યા છે, અને પાપાર્થણ વિશે આપણે આગલા અધ્યાયોમાં શીખ્યા હતા, એટલે હું તેની વાત વિગતવાર નહીં કરું. પણ આપણે જાણીએ છીએ કે આપણું પાપાર્થણ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેમણે પોતાનું રક્ત જે વધસ્તંભ પર મારી અને તમારી માટે વહેવડાવ્યું. એ પાપની માફી આપણને બીજા કોઈ જગ્યાએથી મળી શકતી નથી, અને આપણે દરેક જણને એ માફીની જરૂર છે. અને તે વાત આપણે અહીંયા જોઈ રહ્યા છે. હવે જ્યારે આપણે 16મી કલમમાં આવીએ છીએ, તો આપણે ઈશ્વર સાથેનો સંબંધ ફરીથી સ્થાપિત થાય છે, એટલે કે ઈશ્વર સાથે સમાધાન, આપણને છુટકારો મળે છે. અને પછી ઈશ્વર સાથેનો સમાધાન, પછી તેણે દહનાર્પણ યહોવાની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક અર્પણ કર્યું. અને આ વિશે આપણે શીખ્યા હતા, એટલે હું ફરીથી વિગતવાર હું વાત કરીશ નહીં. પણ આપણે જાણીએ છીએ કે આ અર્પણ દ્વારા આપણો સંબંધ જે એદનવાડીમાં તૂટી ગયો હતો તે પુનઃસ્થાપિત થયો. ક્યારે? જ્યારે પ્રભુએ વધસ્તંભ પર પોતાનો જીવ આપ્યો, પોતાનું રક્ત વહેવડાવ્યું. અને આગળ આપણે જોઈએ તો પછી તેણે ખાદ્યાર્પણ ચડાવ્યો, તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનાર્પણ સાથે વેદીમાં હોમી દીધી. આપણે શીખ્યા હતા તે પ્રમાણે કે આ જે ખાદ્યાર્પણ હતું તે આપણો આભાર વ્યક્ત કરવા માટેનું અર્પણ હતું. અને અહીંયા ગાડી આપણે જોઈએ છીએ કે જીવનમાં શું હેતુ હોવો જોઈએ, અર્થ, મહત્વ, કે આપણે જે સર્વ છે તે પ્રભુને સમર્પિત કરી દઈએ છીએ. આપણો હેતુ, આપણો અર્થ, આપણું મહત્વ એ સર્વ પ્રભુમાં સમાયેલું છે. અને 5મી વાત તો જે છે એ તો છે કે શાંતિ અને સંગત, ઈશ્વર અને માણસની ફરીથી પુનઃસ્થાપિત થયેલી સંગત. અને આ વાત આપણે અહીંયા 9મા અધ્યાયમાં જોઈએ છીએ. 22મી કલમ હું વાંચું તો કહેવામાં આવ્યું છે, ત્યારબાદ હારુને હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યા, અને આમ પાપાર્થણ, દહનાર્પણ અને શાંત્યપણ ચઢાવ્યા પછી તે વેદી પરથી નીચે ઉતર્યો. મૂસા અને હારુન મુલાકાત મંડળમાં ગયા, પછી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યા, અને બધા લોકોને યહોવાના ગૌરવના દર્શન થયા. દરેક વ્યક્તિ જે ત્યાં હાજર હતી, અને લગભગ દરેક યહૂદી વ્યક્તિ હતી તે ત્યાં હાજર હતી, તેઓએ પ્રભુના ગૌરવનું દર્શન કર્યું. યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટ્યો, અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકાર કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊંધા સૂઈ ગયા. જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આવીએ છીએ ત્યારે આપણે તેમની સ્તુતિ કર્યા વગર બીજું કશું કરી શકતા નથી. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને સાષ્ટાંગ નમસ્કાર કરીને જમીન પર ઊંધા સૂઈ ગયા. પ્રભુની હાજરીમાં ઊભા રહેવું બહુ અઘરી વાત છે વાલાઓ. એટલે જ્યારે તમે અમુક વાર વાત સાંભળો કે હું તો પ્રભુની સાથે વાત કરતો હતો, સ્વર્ગમાં ગયો હતો, અને આ પ્રમાણે દરેક જો તમે જોશો કે જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈકે પ્રભુની જે મહિમા છે તેનો અનુભવ કર્યો તો તેઓ કાં તો મરેલા જેવા થઈ ગયા અથવા તો સાષ્ટાંગ પ્રણામ કરીને પાછા પડી ગયા. દાખલા તરીકે આપણે પ્રકટીકરણના પુસ્તકમાં યોહાન, આપણે પિત્તરનું પણ ઉદાહરણ આપણે જાણીએ છીએ કે જ્યારે તેને ઓળખ થઈ ત્યારે તેનું રિએક્શન શું હતું. આગળ વધીએ. 10મો અધ્યાય બહુ મહત્વનો આ અધ્યાય છે. અને આપણે જ્યારે પ્રભુની વાત કરીએ ત્યારે, અને ખાસ કરીને આજના દિવસોમાં, તો પ્રભુ એ પ્રેમ છે, પ્રભુ દયાળુ છે, પ્રભુ કૃપાળુ છે વગેરે વગેરે આપણે શીખતા હોઈએ છે, સાંભળતા હોઈએ છે. પણ એક વાત મોટા ભાગના લોકો ભૂલી જાય છે, અથવા તો એક જે પ્રભુનો ગુણ છે તેની પર બહુ લક્ષ આપણે આપતા નથી, બહુ ભાર મૂકવામાં આવતો નથી. અને ઘણી બધી મંડળીમાં પુલપીટ પરથી આ વાત પર ભાર મૂકવામાં આવતો નથી. અને એ તો એ છે કે ઈશ્વરનો ન્યાય, ઈશ્વરનો કોપ. લગભગ ઘણા બધા લોકો આ વિષયને ભૂલી ગયા છે. આજની તારીખમાં અને આજના સમાજમાં, આજની મંડળીમાં ઈશ્વરનો ડર બહુ ઓછો છે. અને મોટાભાગના લોકો ઈશ્વરનો જે ન્યાય છે તેનો ઇનકાર કરે છે, તેને નકારે છે અને અવગણે છે. ઘણા એવા છે લોકો, અને ઘણા પ્રભુના સેવક બાળક હોય અને જેમને અમુક જવાબદારી સોંપવામાં આવી હોય તે લોકો પણ ઈશ્વરના ન્યાય અને ભયના વિચારોને બિન આરોગ્યપ્રદ માને છે. ઘણા કહે છે કે આ વિષય પર આપણે બહુ સમય ન ગાળવો જોઈએ, આ વિષયને ની ચર્ચા આપણે ન કરવી જોઈએ. પણ જેવી રીતે પ્રભુનો પ્રેમ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યો છે તે જ રીતે પ્રભુ ન્યાયી છે તે પણ આ લખવામાં આવ્યું છે. પ્રભુનો કોપ પણ એટલો જ વાસ્તવિક છે જેટલો કે પ્રભુની દયા અને પ્રભુની કૃપા. અને આજની મંડળીમાં હું માનું છું કે ફક્ત ઈશ્વરના પ્રેમ અને ક્ષમા પર ભાર મૂકવાને બદલે પ્રભુના ન્યાય વિશે પણ થોડી ચર્ચા કરવાની જરૂર છે. કારણ કે જો પવિત્ર શાસ્ત્રમાં તમે વાંચો તો સ્વર્ગ કરતા નર્ક વિશે વધારે લખવામાં આવ્યું છે. અને આપણે જે પ્રચાર કરીએ છીએ, આપણે જે લોકોને સુવાર્તા આપીએ છીએ તેનું કારણ એક જ છે કે આપણે કોઈને નર્કમાં જોવા માંગતા નથી. અને પ્રભુ જેટલો દયાળુ અને જેટલા પ્રેમાળ છે તેટલા જ ન્યાયી છે. અને જ્યારે તેમની આજ્ઞા વિરુદ્ધ કંઈક બને, અપવિત્રતા જોવે, તો તેનો ન્યાય પણ બહુ સચોટ અને સખત છે. અને એનું ઉદાહરણ આપણને અહીંયા 10મા અધ્યાયમાં જોવા મળે છે. ફરીથી એકવાર હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે આપણે કયા સમયમાં છે, કઈ જગ્યાએ છે. આપણે મુલાકાત મંડપમાં છે. હમણાં જ 7 દિવસની જે વિધિ થઈ છે, 8મા દિવસમાં ફરીથી જે વિધિ કરવાની હતી, લોકોને માટે જે માફી માંગવાની હતી, યાજક તરીકે હારુને પોતાના વિશે માફી માંગવાની હતી, એ સર્વ વાત 8મા દિવસે બની. અને અંતમાં ઈશ્વરનો ગૌરવ આપણે જોયો કે જે બલિદાન હતું તેને, જે અગ્નિ હતો આકાશમાંથી તેનો ભસ્મ કરી નાખ્યો, અને પ્રભુની હાજરીનો અનુભવ આખા યહૂદાના લોકો છે તેઓએ જોયો હતો. આ વાત યાદ રાખો, ઈશ્વરની પવિત્ર હાજરીનો મહિમા લોકોએ હમણાં જ પ્રગટ થયો હતો. મંડપનું સમર્પણ હમણાં જ થયું હતું. અને પછી એ સમયે અહીંયા આપણે જે વાંચીએ છીએ, જે બીના આપણે વાંચનાર છે, તે બની. એટલે કે હારુનના 2 પુત્રો જેમને હમણાં જ યાજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે ઈશ્વરની આજ્ઞાનો અસ્વીકાર કર્યો. તેઓએ ઈશ્વરના કહેવાને બદલે તેમની ઈચ્છા મુજબ તેમની પોતાની રીતે ઈશ્વર પાસે ગયા. જે ઈશ્વર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું હતું, કેવી રીતે, કોણે વગેરે, તેનો અસ્વીકાર કર્યો અને પોતાનો માર્ગ નક્કી કર્યો. અને તેના પરિણામ રૂપે શું બને છે તે આપણે 2 કલમમાં વાંચીએ વાલાઓ. લખવામાં આવ્યું છે કે હારુનના પુત્રો નાદાબ તથા અબીહુએ ધૂપદાનીમાં અપવિત્ર અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો અને તે ધૂપ યહોવાને ચઢાવ્યો. યહોવાએ તે ચઢાવવાની આજ્ઞા કરી નહોતી, તેથી એ અગ્નિ અપવિત્ર હતો. તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા. પ્રભુનો ન્યાય. અને કદાચ આપણને લાગે કે આ તો બહુ ભારે ન્યાય છે, બહુ મોટી કિંમત ચૂકવવી પડી. અને એ પણ આપણે આગળ જોઈશું કે કેમ પ્રભુએ આવી એકદમ સખ્તાઈથી આ 2 વ્યક્તિ સાથે, નાદાબ અને અબીહુ સાથે, તેમણે તેવું સખ્તાઈથી વર્ત્યા. તો આવો આ જે 10મો અધ્યાય છે તેને પણ હું તમને એક આઉટલાઈન આપું. તો 1 કલમ છે એમાં આપણે જોઈએ છીએ કે જે ખોટા ભક્તો છે તેઓનો ન્યાય, કે આપણે જ્યારે ઈશ્વર પાસે ખોટી રીતે જઈએ છીએ, તેમની આજ્ઞા વિરુદ્ધ જઈએ છીએ, તો તેનું પરિણામ આપણે ભોગવવું પડે છે. 3 કલમમાં આપણે જોઈશું કે ઈશ્વર ખોટા ભક્તોનો ન્યાય શા માટે કરે છે, શું કારણ તેનું. આગળ જ્યારે આપણે 4-11મી કલમ જોઈશું તો ત્યાં આપણને શીખવવામાં આવ્યું છે કે ઈશ્વરના ન્યાયને રોકવાનો માર્ગ. ત્યારબાદ 12-15મી કલમમાં આપણે જોઈશું કે ન્યાયના સમયે ઈશ્વરની કૃપા. અને ત્યારબાદ 16-20મી કલમ, લોકો અને ન્યાય સાથે વ્યવહાર કરતી વખતે ઈશ્વરની દયા અને તેમનો પ્રેમ. હવે કેમ ઈશ્વરે નાદાબ અને અબીહુને મારી નાખ્યા? કેમ એમને કોઈ જાતની ચેતવણી ના આપી કે ના કરશો? ખાલી જરા થોડો ઠપકો આપીને એમને કીધું કે ઓકે, હવે આગળથી આવું ના કરશો. હજુ તો હમણાં જ શરૂઆત થઈ છે આ કામની. કેમ આવું બન્યું? અને તેના 3 કારણ છે. કારણ કે ઈશ્વર નક્કી કરે છે કે કોણ ધૂપ લાવશે, કેવી રીતે એ ધૂપ લાવશે, ક્યારે લાવશે. અને આ ત્રણે ત્રણ બાબતમાં આ હારૂનના પુત્રોએ ભૂલ કરી. પહેલામાં પહેલું જો આપણે નિર્ગમનનું પુસ્તક વાંચીએ, જ્યાં આ દરેક જે વિધિ છે તે વિશે આપણને વિગતવાર કહેવામાં આવ્યું છે, તો આ જે ધૂપ લાવવાની હતી તે ફક્ત પ્રમુખ યાજક જ લાવી શકે. એટલે આ બે જે પુત્રો હતા તેઓની પાસે હોદ્દો હતો નહીં કે તેઓ પ્રભુની ધૂપ ચડાવી શકે. પ્રમુખ યાજક હારૂન હતો. એ તેમની પહેલામાં પહેલી ભૂલ. બીજી કે આ જે ધૂપ છે, જે અગ્નિ છે, તેને એક જ જગ્યાએથી તેને લાવવામાં આવી હતી. અને આપણે શીખ્યા હતા તે પ્રમાણે તેનું જે વેદી હતી, જ્યાં પાપાર્થણ અને દહીન્યાય પણ ચઢાવવામાં આવતું હતું, ત્યાંથી આ અગ્નિ લેવામાં આવતી હતી. અને તે અગ્નિને મુલાકાત મંડળમાં લાવવામાં આવતી હતી અને ત્યાં તેનું તે ધૂપદાન કરવામાં આવતી હતી. અહીંયા જે લખવામાં આવ્યું છે કે ત્યાં અપવિત્ર અગ્નિ મૂક્યો. તમે ઇંગ્લિશમાં કહો તો તેને સ્ટ્રેન્જ ફાયર કહે છે, અથવા તો પ્રોફેન ફાયર. એટલે કે તે જે અગ્નિ લાવ્યા તે બીજી કોઈ વેદી પરથી તેઓ લાવ્યા. પ્રભુએ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં સૂચના આપવામાં આવી હતી કે આ જે અગ્નિ છે તે ક્યાંથી લાવવાની. અને એ કલમ હું તમારી આગળ વાંચવા માંગુ છું, અને એ તો તમને લેવિયાનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 12મી કલમમાં જોવા મળશે. ત્યાં લખવામાં આવ્યું છે કે પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા અને બે મુઠ્ઠી ઝીણો દળેલો ધૂપ લેવો અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવા. આ ધૂપદાની ક્યાંથી? જે યહોવાની આગળની વેદી છે ત્યાંથી જ તમે આ અંગારા લઈ શકો છો. અને આ જે અહીંયા લખવામાં આવ્યું છે કે અપવિત્ર અગ્નિ મૂકવામાં આવ્યો હતો, તે અંગારા તેમણે બીજી કોઈ વેદીમાંથી લાવ્યા હતા. અને આ મારી અને તમારી માટે એક બહુ મોટો પાઠ શીખવા અહીંયા આપણને શીખવા મળે છે. કારણ કે પાપની માફી ફક્ત એક જ જગ્યાએથી આપણને મળી શકે છે. પ્રભુની હાજરી અહીંયા લખવામાં આવી છે કે અંદરની ઓરડીમાં જે પ્રભુની જે મુલાકાત મંડપ હતો, અને એ તમે જો તો એના ત્રણ ભાગ હતા. એક તો આઉટર કોર્ટ્સ, બહારનો જે ભાગ હતો જ્યાં યાજકોને જે શુદ્ધિકરણનું વિધિ હતી, તેમને જે નવડાવવામાં આવે ત્યાં જે પાણી હતું તે સર્વ એ જગ્યાએ હતું. જે વેદી હતી જ્યાં અર્પણ કરવામાં આવતું હતું તે પણ આ જગ્યાએ હતી. આપણે વિગતવાર તમે નિર્ગમનના પુસ્તકમાં વાંચી શકો છો. અને ત્યારબાદ જ્યારે તમે અંદર આવો તો જેને હોલી પ્લેસ, પવિત્ર જગ્યા કહેવામાં આવે છે, હોલી પ્લેસ, એ હોલી પ્લેસમાં તમને ત્રણ વસ્તુ જોવા મળે. એટલે કે શોબ્રેડ, કે જ્યાં રોટલી મૂકવામાં આવતી હતી, ત્યાં ગાડી જે સતત સળગતો રહે તે દીવો ત્યાં હતો, એટલે કે લેમ્પ સ્ટેન્ડ, જે આપણે જોઈએ છીએ કે એક પવિત્ર આત્માનો એક ચિહ્ન રૂપે છે, કે સતત ત્યાં સતત તે લેમ્પમાં બળતું રહે, પ્રકાશ હોય. અને ત્યારબાદ બીજી એક જે વેદી હતી તે ત્યાં જે અગ્નિ મૂકવામાં આવતો હતો, એટલે કે આપણી જે પ્રાર્થના છે તે ઉપર જાય. એ જે વેદી હતી ત્યાં પડદો હતો અને પડદાની બીજી બાજુ હોલી ઓફ હોલીઝ હતું, એટલે કે સૌથી જે પવિત્ર જગ્યા છે જ્યાં કરાર કોષ રાખવામાં આવતો હતો. અને ત્યાં વર્ષમાં ફક્ત એક જ વાર પ્રમુખ યાજક પણ ફક્ત એક જ વાર ત્યાં અંદર પ્રવેશ કરી શકતા હતા. અને તે સર્વ લોકોને પાપની માફી માટે, આખા રાષ્ટ્રની પાપની માફી માટે તેઓ અંદર પ્રવેશ કરી શકતા હતા. અને જ્યારે એ પ્રવેશતા હતા ત્યારે તેઓ આ જે યહોવા આગળની વેદી છે ત્યાંથી અંગારા લઈ અને પ્રવેશ કરતા હતા. એટલે વાલાઓ, આ જે નદાબ અને અબીહુ છે એ આ ત્રણે ત્રણ જે નિયમ છે તેનો તેઓએ ભંગ કર્યો અને તેના પરિણામ રૂપે પ્રભુએ તેમને જે અગ્નિ હતી તે અહીંયા લખવામાં આવ્યું છે કે યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તેમને ભસ્મ કરી નાખ્યા. વાલાઓ, મેં શરૂઆતમાં તમને કીધું હતું કે પ્રભુની હાજરીમાં આવવું તે કોઈ સામાન્ય વાત નથી. એક બહુ ગંભીરતાથી આપણે પ્રભુની આગળ આવવું જોઈએ. કેટલા લોકો દેવળમાં હસાહસી કરતા હોય છે, કેટલા લોકો બેધ્યાન હોય છે, કેટલા લોકો દુનિયાવી બાબતોની ચર્ચા ત્યાં બેસીને કરતા હોય છે. અહીંયા જ્યારે આ એક નવી યોજનાની શરૂઆત થઈ છે ત્યારે પ્રભુએ એક પાઠ મળે તે લઈને આ બે જે વ્યક્તિ હતી તેમને ભસ્મ કરી નાખ્યા. વાલાઓ, વિચારો, આ નદાબ અને અબીહુ કોણ હતા? આ બે હારૂનના પુત્રો હતા. આપણે જોયું તે પ્રમાણે તેઓને યાજક પદ આપવામાં આવ્યું હતું. અને વાલાઓ, જો તમે નિર્ગમનનું પુસ્તક વાંચો કે જ્યારે પ્રભુએ મૂસાને કીધું કે 70 જે માણસો છે તેઓને લઈને તું ઉપર આય અને તેઓએ પ્રભુની હાજરીનો અનુભવ કર્યો હતો પર્વત ઉપર, એ 70 માણસને લઈને જે મૂસા પ્રભુની પાસે ગયો હતો તેમાંના બે નદાબ અને અબીહુ હતા. એટલે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેઓ પ્રભુને ઓળખતા હતા, તેઓ પ્રભુને જાણતા હતા, પણ આ સમયે તેઓ એટલી મોટી ભૂલ કરી નાખી તે કે તેઓને પ્રભુએ એક જ સેકન્ડમાં ભસ્મ કરી નાખ્યા. વાલાઓ, ફરીથી યાદ દેવડાવવા માંગુ છું તમે કે આ દહનિયારપણનો યજ્ઞ પ્રાયશ્ચિત અથવા ઈશ્વર સાથે સમાધાનની જરૂરિયાતનું પ્રતીક હતું, અને જે ધૂપની વેદી છે એ પ્રાર્થનાનું પ્રતીક હતી. સ્વર્ગ તરફ ચડતી ધૂપની મીઠી જે સુગંધ હતી તે ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ પ્રભુ પાસે ચડતી દર્શાવે છે. પરંતુ પ્રાર્થના સાની પર આધારિત છે? વાલાઓ, પ્રાયશ્ચિત પર આધારિત છે. દહિન્યાર્પણના પ્રાયશ્ચિત બલિદાન દ્વારા વ્યક્તિનું ઈશ્વર સાથે સમાધાન. અને જો કોઈ વ્યક્તિ આ સમાધાન નથી કરતું તો તે પ્રાર્થનાનો જવાબ મળી શકતો નથી. આ વાત આપણે લેવિયના પુસ્તકમાં શીખી રહ્યા છે વાલાઓ, અને એ વાત આપણી જે નવો જે કરાર છે તેને લઈને પણ સમજવાની બહુ જરૂર છે. એટલે કે જ્યાં સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધમાં નથી જોડાયા, નવો જન્મ જે શબ્દ આપણે વારંવાર જેનો ઉલ્લેખ કરીએ છીએ, જો તમે નવો જન્મ નથી પામ્યા એટલે કે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તે પ્રમાણે તમે પ્રાયશ્ચિત નથી કર્યું, પ્રભુ સાથેનો જે સંબંધ છે તે તમારો ફરીથી બંધાયો નથી, તો તમે જે પ્રાર્થના કરો છો તેનો પણ જવાબ મળતો નથી. અને વાલાઓ, આ વાત સમજવાની બહુ જરૂર છે કે જે માણસનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ નથી, અને સંબંધનો મતલબ એમ નહીં કે તમે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છો, તમારું બાપ્તિસ્મા થયું છે, તમે સભાસદ છો વગેરે વગેરે, તમે મારી પાસેથી ઘણી વખત સાંભળેલું છે. પ્રભુ સાથેનો સંબંધ એટલે કે તમે તમારા ખરા હૃદયથી પસ્તાવો કરી, પાપની માફી માંગી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારણહાર તરીકે તમે સ્વીકાર કર્યો છે, તો જ તમે જે ધૂપની વેદી પ્રાર્થનાની વેદી છે તેની પાસે જઈ શકો છો. પ્રાર્થના તમે કરી શકો છો, ગમે તે માણસ પ્રાર્થના કરી શકે છે, અને પ્રભુ કદાચ તમારી એમની દયામાં અને તમને કદાચ તેમની ઓળખ આપવા માટે અમુક પ્રાર્થનાની જવાબ આપે પણ ખરા. પણ દરેક પ્રાર્થના અનલેસ કે તમે નવો જન્મ પામ્યા છો તો દરેક પ્રાર્થના પ્રભુ જવાબ આપશે તેવી આશા રાખશો નહીં વાલાઓ. પ્રભુ દરેક પ્રાર્થના સાંભળે છે, દરેક પ્રાર્થનાના જવાબ નથી આપતા. અને વિધર્મી જે માણસ છે અથવા તો જે માણસે હજુ સુધી પ્રભુનો સ્વીકાર નથી કર્યો તેની એક જ પ્રાર્થનાની એક જ પ્રાર્થના એવી છે કે જે પ્રભુ તેનો જવાબ આપશે જ આપશે, વિધાઉટ ડાઉટ ગેરંટી સાથે જવાબ આપશે. અને એ પ્રાર્થના તો એ જ છે કે જ્યારે તમે પ્રભુને આજીજી કરો કે મારા પાપ માફ કરો અને મારા હૃદયમાં આવીને વસો, એ પ્રાર્થનાનો જવાબ અચૂક પ્રભુ આપશે. પણ જો એ વાત નથી બની તો પછી બીજી બધી પ્રાર્થનાનો જવાબ આપશે તે અને તે માનવું તે મૂર્ખતા છે. અહીંયા આપણે જે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર આપણે બાપની હાજરીમાં જઈ શકતા નથી. હું નથી કહેતો વાલાઓ, પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે, સત્ય જીવન તથા માર્ગ હું છું, બીજો કોઈ માર્ગ છે નહીં. તમે બીજો કોઈ અપવિત્ર અગ્નિ એવી કોઈ રીત નથી કે જે રીતે તમે બાપની પાસે આવી શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ બાપની પાસે આવી શકતું નથી. એટલે કે જે અગ્નિ એ યહોવાની આગળમાં જે વેદી છે, એટલે કે આપણા નવા કરારની સમજણ પ્રમાણે એ ધૂપ વેદી જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને એ ધૂપ વેદીમાંથી જ તમે અંગારા લઈ અને પ્રભુની હાજરીમાં જઈ શકો છો. જો બીજી કોઈ રીતે તમે જવાનો પ્રયત્ન કરશો તો તમારી હાલત પણ નાદાબ અને અબીહુ જેવી જ થશે. તમે જો એવી આશા રાખતા હશો કે મારા સારા કામને લીધે મારું જે પદ છે, મેં જે અનુભવ કર્યા છે, મેં જે સેવા આપી છે એના આધારિત પ્રભુના ન્યાયનો ભાગ હું નહીં, પ્રભુના ન્યાય મને નહીં લાગુ પડે, તો તમારા જેટલો મૂર્ખ માણસ બીજો કોઈ છે નહીં. કારણ કે એ ધૂપ વેદીમાં જે અર્પણ છે તેમાં જો તમે ભાગ નહીં લો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી તમે જો નથી શુદ્ધ થયેલા, તો તમારું જીવન અને જ્યારે સમય આવશે ત્યારે તમારી હાલત આ નાદાબ અને અબીહુ જેવી જ થશે. અને તમને કદાચ એવું લાગતું હશે કે હું તો કોઈ અગ્નિ જોતો નથી કે જેને મને ભસ્મ કરી દે. આ જે હું જે અગ્નિની વાત કરું છું એ તો નર્કની અગ્નિની વાત છે વાલાઓ. તે તમારે ત્યાં દાંત પીસવું થશે, રડવું તથા દાંત પીસવું, જે અગ્નિ કદી બળતો નથી અને આખી અનંતકાળ સુધી તમારે એ અગ્નિમાં બળવાનું છે. આ નાદાબ અને અબીહુ ઈશ્વરની આજ્ઞા મુજબ નહીં પણ તેમની ઈચ્છા મુજબ ઈશ્વર પાસે ગયા. તેઓએ ઈશ્વરને ખોટી સ્તુતિ કરી. જે સ્તુતિ તેમણે કરી તે તેમની સમજ પ્રમાણે, અને નીતિવચન પુસ્તક કહે છે કે તમે સર્વ રીતે ખરા હૃદયથી ઈશ્વર પર વિશ્વાસ રાખ, પોતાની જ સમજણ પર આધાર ન રાખ. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે વાલાઓ. કેમ આટલો સખત ન્યાય? કેમ કોઈ જાતની ચેતવણી નહીં? ઘણી વખત જોઈએ છે આપણે કે પ્રભુ કેટલા બધા મોકા આપણને આપે છે પ્રભુ તરફ ફરવાના, પણ આ વખતે કેમ આવું થયું? તો વાલાઓ, પવિત્ર શાસ્ત્રમાં એક નિયમ છે કે જ્યારે પણ કોઈ વાતની શરૂઆત થતી હોય તો પ્રભુ ન્યાય સખત અને બહુ સચોટ કરે છે. એટલે કે જે લોકો છે તે સમજી શકે કે જે વાત પ્રભુ કહે છે તે ગંભીર થતી લેવાની છે. જ્યારે તેઓ મિસર દેશમાંથી આવ્યા, વચનના દેશમાં આવ્યા, આપણે જોયું છે કે યરીખો પર જે વિજય મેળવ્યો, ત્યારબાદનું જે નાનું એક શહેર હતું આઈ શહેર હતું, અને ત્યાં તેઓનો પરાજય થાય છે. કેમ? કારણ કે એક જ નામનો જે માણસ હતો તેણે જે ચોરી કરી હતી, પ્રભુએ જેની મના કરી હતી તેનો આજ્ઞાભંગ કર્યો અને તેણે જે જે અમુક વસ્તુ હતું પોતાના તંબુમાં તેણે છુપાવી રાખી હતી. અને ત્યારે પણ એક નવી શરૂઆત હતી. હમણાં જ તેઓએ વચનના દેશમાં પ્રવેશ કર્યો હતો. લોકોને સમજવાની જરૂર હતી કે ઈશ્વર જે આજ્ઞા આપે છે તેને ગંભીરતાથી લેવી. અને આપણે જાણીએ છીએ કે એકનનું જે આખું કુટુંબ હતું તે મરણ પામ્યું, તેઓનો નાશ થયો. નવા કરારમાં જ્યારે મંડળીની શરૂઆત છે અને પિતરની આગળ જ્યારે બધા પોતાની મિલકત અને પૈસા લઈને આવે છે અને જે સફીરા અને અનાયસનું જે આપણે ઉદાહરણ છે તે જાણીએ છીએ કે તેઓએ પિતરની આગળ જૂઠું બોલ્યા અને પિતર કહે છે કે તમે પવિત્ર આત્માની આગળ કેમ જૂઠું બોલ્યા, અને બંને પતિ પત્ની મરી જાય છે. નવી શરૂઆત હતી. જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં આપણે નવી શરૂઆત જોઈએ ત્યારે પ્રભુ ઉદાહરણ રૂપે કે આપણે સમજી શકીએ કે આ કેટલી ગંભીર વાત છે અને આપણે પ્રભુની આજ્ઞા પર કેટલું ધ્યાન આપવાનું છે તે શીખવા માટે તે વખતે ન્યાય બહુ સખત હતો. અને અહીંયા આપણે જોઈએ છીએ કે આ નાદાબ અને અબીહુ બંનેને ભસ્મ કરવામાં આવ્યા. ત્રીજી કલમમાં આપણે જોઈશું કે કેમ ભસ્મ કરવામાં આવ્યા. પછી મૂસાએ હારૂનને કહ્યું, યહોવાએ એમ કહ્યું હતું કે જે યાજકો મારી સેવા કરે છે તેમણે મારી પવિત્રતા જાળવવી જોઈએ. સર્વ લોકોની સમ્મુખ હું મારો મહિમા પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે, જ્યારે આપણે પ્રભુને ઓળખવાનો દાવો કરીએ છીએ, પ્રભુની નજદીક છે, અરે હું તો ક્વાયરમાં બેસું છું, હું તો ફલાણી મંડળીનો આગેવાન છું, હું તો પાળક છું, જ્યારે આપણે પ્રભુની સેવામાં છીએ ત્યારે આપણી જવાબદારી વધી જાય છે કે મારી પવિત્રતા જાળવી જોઈએ. કેટલા પાળક છે કે જે પુલપીટ પરથી રવિવારે સંદેશો તો આપે છે અને જ્યારે પુલપીટ પરથી નીચે આવે ત્યારે તેમને જીભ પર કોઈ કાબૂ હોતો નથી, બેફામ બોલતા હોય છે. હમણાં જ મેં એક ઉદાહરણ સાંભળ્યું. કેટલા 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 બધા જે પ્રભુને ઓળખવાનો દાવો કરે છે તેઓનો ગુસ્સો, લોકોને લોકોની સાથે જે પ્રમાણે વાત કરે છે, મારી પવિત્રતા જળવાવી જોઈએ. શું આ ઈશ્વર આજે ઈશ્વર જો આપણી આવી અને આપણા જીવનનું નિરીક્ષણ કરે તો શું આપણી હાલત પણ નાદાબ અને અબીહુ જેવી થાય? આગળ વાંચીએ તો જોઈએ છે કે શું કહેવામાં આવ્યું છે કે ત્યાર પછી ચોથી કલમ, મૂસાએ હારૂનના કાકા ઉઝીયલના પુત્રો મિસાઇલને અને એલસાફાનને બોલાવડાવીને તેઓને કહ્યું, આમ આવો અને તમારા પિતરાય ભાઈઓને મંદિરના તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ. આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાણે પોતાના પિતરાય ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા. ઈશ્વરના ન્યાય ચુકાદાને રોકવાનો માર્ગ એ છે કે અપવિત્રતાથી બચવું. વાલાઓ નોંધ લો અહીંયા ગાડી કે હારૂનને અને તેના જે બે હજુ જીવંત પુત્રો હતા તેઓને આ બે જે મૃત તેમના ભાઈ અને દીકરાઓ હતા તેઓની નજદીક જવાની મંજૂરી નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે યાજકો સબનો સ્પર્શ ન કરી શકે, તેમની નજીક પણ ના જઈ શકે. શા માટે? કારણ કે મૃત્યુ અશુદ્ધતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારનું એક પ્રતીક છે. અને જો ત્યાં નજીક જાય તો તે યાજકને અપવિત્ર બનાવે છે, અને જો અપવિત્ર હોય તો એ ઈશ્વરની સેવા કરવા માટે અયોગ્ય બને છે. અને આ કારણને લઈને હારૂનને તે બે તેના દીકરાના શરીરોને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવી. અને અહીંયા જોઈએ છે કે તેના જે કાકાના દીકરાઓ હતા તેમણે જે વિધિ કરવાની હતી તે કરી. વાલાઓ, અહીંયા આગળ એક બહુ મોટો પાઠ આપણને જોવા મળે છે, અને ખાસ કરીને તમારાથી જે સાંભળનારા છે અને જેઓ પિતા છે તેઓને હું ખાસ આ વાત કહેવા માગું છું. કેટલી બધું આપણે જો હારૂનની જગ્યાએ હોઈએ તો આ કેટલું તમારું હૃદય કઠણ કરવું પડે કે પોતાના બે જુવાન દીકરાઓ મરી ગયા છે અને તેમને તમે તેમને દફનાવી પણ નથી શકતા. તમે પ્રભુએ આજ્ઞા કરી, કદાચ તમને એમ લાગે કે પ્રભુ કેટલા ક્રૂર છે, કેમ હારૂનને આ વાત કરવાની મનાઈ કરવામાં આવી. પણ અહીંયા એક બહુ મહત્વનો પાઠ છે વાલાઓ, કે આપણે પિતા છીએ તે પહેલાં યાજક છે. હારૂન પિતા તો હતો આ બે દીકરાનો, પણ એની જવાબદારી આખા યહૂદીનું જે લોકો હતા તેઓની ઉપર હતી. એ યાજક તરીકે તેની સામે જોઈ રહ્યા હતા, અને જો તે શોક કરે તો એવું લોકો માની શકે કે આ યાજકને યહોવાના ન્યાય સામે વાંધો છે. પણ મહત્વનો મુદ્દો હું તમને જે શીખવા માંગુ છું એ છે વાલાઓ, કે આપણને એક પતિ તરીકે, એક પિતા તરીકે આપણું જે કુટુંબ છે તેમાં એક યાજકનો હોદ્દો આપવામાં આવ્યો છે. અને આપણે આ વાત યાદ રાખવાની છે વાલાઓ, કે ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે યાજકનું જે પદ છે તે પિતાના પદ કરતાં વધારે મહત્વનું છે. અને ઘણી વખત ભલે આપણે આપણા હૃદય પર પથ્થર મૂકવો પડે, કઠોર બનવું પડે, પણ આપણે પણ આપણા દીકરાઓને યાજક તરીકે જે શિક્ષણ આપવાનું છે તે આપવું જોઈએ. દુઃખ લાગે છે, કારણ કે એક પિતા તરીકે આપણને એમ થાય છે કે ભાઈ છોને છોકરું છે કે આપો, આપણે આપણું હૃદય મનાવી લેતા હોઈએ છીએ. પણ વાલાઓ, જ્યારે એ પ્રમાણે આપણે વર્તીએ છીએ ત્યારે આપણા બાળકનો આ નદાબ અને અભિહો જેવો હાલ થાય છે. આ વાત સમજવી બહુ જરૂરી છે વાલાઓ. જ્યારે આપણે એક યાજક તરીકેની આપણી જે જવાબદારી છે પૂરી નથી કરતા, ત્યારે એક પિતા તરીકે રડવાનો સમય આવે છે. આશા રાખું છું કે તમે સમજાવ હોય હું શું કહેવા માગું છું. જે 6 અને 7 કલમ છે ત્યાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરના ન્યાય ચુકાદાને રોકવાનો માર્ગ એક શું છે. એ છે કે ઈશ્વર તરફ આપણે સંપૂર્ણ ભક્તિ દર્શાવી. તમે જોશો તો હારૂન અને તેના બે પુત્રો હજુ જે જીવંત હતા તે શોકની વિધિમાં ભાગ લેવાની પણ મંજૂરી નહોતી. જે શોક અને મૃતદેહો હતા તેમની જે સંભાળ લેવાની જે વિધિ કરવાની હતી તે તેમના સંબંધીઓએ કરી હતી, પણ તેઓ સંપૂર્ણ રીતે પ્રભુને આજ્ઞાંકિત રહે છે. ઈશ્વરનો જે ચુકાદો છે તેની સાથે સંપૂર્ણપણે સંમત છે. આ વાત આપણને અહીંયા જે 6 અને 7 કલમમાં જોવા મળે છે કે હારૂન અને તેના જે બે જીવંત પુત્રો હતા તેઓએ જે માન અને મહિમા પ્રભુને મળવો જોઈએ તે તેમણે આપ્યો. અને અઘરું છે વાલા, હું કહેતો નથી કે એ બહુ સહેલું છે, અઘરું છે, પણ આપણો સંબંધ, પ્રભુ સાથેનો જે સંબંધ છે તે સૌથી મહત્વનો સંબંધ છે આપણા જીવનમાં. તે આપણા બાળક, આપણી પત્ની કે આપણા પતિ, આપણા મા બાપ, દરેક જે સંબંધ, બીજો જે દુનિયાવી સંબંધ છે તેના કરતાં વધારે મહત્વ છે, મહત્વરૂપ છે, અને તે સમજવું તે જરૂરી છે. સંપૂર્ણ રીતે તેઓ પ્રભુને આધીન હતા. અને આગળ જ્યારે આપણે 8 અને 9 કલમમાં જોઈએ તો અહીંયા એક બહુ અજબ ચેતવણી આપવામાં આવી છે, અને માનું છું કે આપણા સમાજમાં આ ચેતવણીની બહુ જરૂર છે. અહીંયા 8 કલમમાં કહે છે કે યહોવાએ હારૂનને આજ્ઞા કરી, તું અને તારા પુત્રો મુલાકાત મંડપમાં પ્રવેશ કરો ત્યારે દ્રાક્ષારસ કે કેફી પીણું પીવું નહીં, જો પીશો તો મૃત્યુ પામશો. આ નિયમ તારા પુત્રોને અને વંશ પરંપરા સદાને માટે લાગુ પડે છે. પહેલીવાર અહીંયા આપણે કલમમાં જોઈએ છે કે આ વાત એટલી મહત્વની છે કે યહોવા હારૂનની સાથે સીધી વાત કરે છે. અત્યાર સુધી તમે જોશો અને આગળ પણ આપણે જોઈશું કે જ્યારે પણ ઈશ્વર હારૂનને કશું કહેવાનું હોય તો તે મૂસા દ્વારા કહે છે, પણ આ જે વાત છે તે હારૂનને તે સીધી વાત કહે છે. યહોવાએ હારૂનને આજ્ઞા કરી. અને અહીંયા આપણે જે વાંચીએ છીએ તે પરથી આપણે કદાચ એ સમજી શકીએ કે કદાચ આ જે નદાબ અને અબીહુ હતા, જ્યારે તેમણે તે અગ્નિ વેદી પર લાવ્યા ત્યારે તેઓ પીધેલા હતા. આ હારૂનને આપવામાં આવેલી એક ખાસ આજ્ઞા છે, અને ફક્ત તેની અને તેના પુત્રો માટે નહીં, અહીંયા લખવામાં આવ્યું છે કે પરંપરા, વંશ પરંપરામાં યાદ રાખો કે પ્રભુની હાજરીમાં તમે દ્રાક્ષારસ પીને ના આવો. કેટલી વાર આ આજ્ઞાનો ભંગ થતા હું આપણી મંડળીઓમાં જોઉં છું. નાતાલનો સમય છે, લગ્નનો સમય છે, કેટલી વાર દુઃખ લાગે છે વાલાઓ. ફરીથી યાદ દેવડાવું, પ્રભુની હાજરીમાં આવવું એક બહુ ગંભીર વાત છે, અને આપણે કઈ અવસ્થામાં આવીએ છીએ. અહીંયા શું લખવામાં આવ્યું છે કે જો પીશો તો મૃત્યુ પામશો, જો પીશો તો મૃત્યુ પામશો. આગળ દસમી કલમમાં જોઈએ તો ઈશ્વરના ન્યાયને રોકવાનો માર્ગ એ છે કે સંપૂર્ણપણે ઈશ્વરને માટે જીવવું. મંડપમાં પવિત્ર ખોરાક, જે સામાન્ય ખોરાક હતો, જે મુલાકાત મંડળ હતું અથવા તો મંદિર હતું, યાજકોને માટે પવિત્ર ખોરાક હતો અને સામાન્ય ખોરાક, પણ એ દરેક વસ્તુમાં આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરની ઈચ્છા છે તે પ્રમાણે ચાલવું. હકીકતમાં જો આપણે જોઈએ તો આ જે મંડપમાં અથવા તો પ્રભુ મંદિરમાં જે મોટાભાગની વસ્તુઓ હતી અને જે કાર્યો કરવામાં આવતા હતા તેને પવિત્ર ગણવામાં આવે છે. વાસણો હતા તેને પણ પવિત્ર ગણવામાં આવતા હતા. આપણે જોયું તે પ્રમાણે મંડપમાં અગ્નિ જે છે તે અગ્નિને પણ પવિત્ર ગણવામાં આવતો હતો. અને આ વાતનો મુદ્દો એ છે કે જે ઈશ્વરના લોકો છે, જે ઈશ્વરની માટે કામ કરે છે, અને આપણે જેમ જે આપણે બધા જેઓ ઈશ્વરના નામથી ઓળખાનારા છીએ, તેઓએ પવિત્ર રહેવું જોઈએ. અને આપણે દરેકને પવિત્ર અને સામાન્ય વચ્ચે, શુદ્ધ અને અશુદ્ધ વચ્ચે તફાવત ખબર હોવી જોઈએ. પોતાના જીવનમાં અને ઈશ્વરની સેવામાં આપણને સાચા ખોટા વચ્ચેની સમજણ હોવી જોઈએ. ઈશ્વરે આપણને શું કહ્યું છે અને શું નથી કીધું, જેની પરવાનગી આપી છે અને જેની પરવાનગી નથી આપી, ઈશ્વર સાથે કેવી રીતે જીવવું, ઈશ્વરની હાજરીમાં કેવી રીતે જવું અને કેવી રીતે ના જવું, સાની મંજૂરી છે અને સાની મંજૂરી નથી, ઈશ્વરની સેવા કેવી રીતે કરવી, ક્યાં કરવી અને ક્યાં ન કરવી અને કેવી રીતે ન કરવી, અને ટૂંકમાં હું કહું તો પવિત્ર અને શુદ્ધ શું છે અને અપવિત્ર અને અશુદ્ધ શું છે, આ બધી વસ્તુનું જ્ઞાન આપણને હોવું જોઈએ. બહુ જરૂરી છે વાલાઓ. અને અહીંયા તમે જ્યારે આપણે આગળ વધીએ અને 11મી કલમમાં જોશો તો આ જે બધી વાત મેં તમને કીધી અને આપણે જે તફાવત આપણને સમજાવવો જોઈએ તે કેવી રીતે આપણે સમજી શકીએ, જો આપણે ઈશ્વરના વચનો જાણતા હોઈએ તો. હારૂન અને તેના પુત્રો, અને દરેક વ્યક્તિની વાત કરું તો કાયદો પાળવા પહેલા તેને જાણવો જોઈએ. ઈશ્વરની આજ્ઞાઓ પાળવા પહેલા એ ઈશ્વરની આજ્ઞાઓને સમજવી અને જાણવી બહુ જરૂરી છે. આ ઈશ્વરના યાજકો અથવા સેવકોનું કાર્ય લોકોને ઈશ્વરના કાયદા અને આજ્ઞા શીખવવાનું છે. એક વખત તેઓ સમજે અને તેઓ પોતાનું જીવન એ પ્રમાણે જીવે તો ન્યાય ચુકાદાથી બચી શકાય છે. અને આ જે દસમો અધ્યાય જે આપણે જોયો તે આપણને શીખવે છે કે પ્રભુ જે આપણે સ્તુતિ કરીએ છીએ તેને બહુ ગંભીરતાથી લે છે. આપણે કયા હૃદયથી આવે છે, કેવી રીતે આપણે તેમની આગળ પોતાની જાતને આપણે હાજરી આપીએ છીએ, તેઓની સમક્ષ આપણે કેવી રીતે ઊભા રહીએ છીએ. અને અહીંયા આપણે જોઈએ છે કે જો આ વાત આપણે જો સમજતા નથી તો તેનું પરિણામ મૃત્યુ છે. આગળ જો આપણે જોઈએ તો 16મી કલમમાં અહીંયા આપણને પ્રભુની કૃપા જોઈએ છે કે મૂસાએ પાપાર્થના અર્પણના બકરાની તપાસ કરી તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો તે હારૂનના જીવતા રહેલા પુત્રો એલાઝાર અને ઇથમારના પર ગુસ્સે થયો અને તેણે કહ્યું, તમે એ પાપાર્થણ પવિત્ર સ્થાનમાં શા માટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે. એ તમને લોકોના દોષ દૂર કરી યહોવાના સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલું હતું. તેનું લોહી પવિત્ર સ્થાનમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી પ્રાયશ્ચિતોએ એ અર્પણ તમારે મારી આજ્ઞા મુજબ પવિત્ર સ્થાનમાં જ જમવો જોઈતો હતો. આમને આજ્ઞા આપવામાં આવી હતી. આ જે અર્પણ હતું તેઓ યાજકો તેઓને જમવાનું હતું, અને અહીંયા આ મરણ પછી આ લોકોએ કર્યું નહીં, બલકે તેને આખું બાળી રાખવામાં આવ્યું. અને કદાચ મૂસા બહુ ચિંતિત હશે, કારણ કે જે 50% યાજકો છે તે તો અગ્નિમાં ભસ્મ થઈ ગયા. હવે આ બી જતા રહે તો ફરી પાછું નવી શરૂઆત કરવી પડશે, બીજા યાજકો શોધવા પડશે. કદાચ તેને પોતાના જે ભત્રીજા હતા તેઓ મરી ગયા, તેનું પણ એને પણ દુઃખ હશે, અને હવે તે એના ભાઈને અને બીજા જે ભત્રીજા છે તેને જોઈને તેને દુઃખ થાય છે કે શું આમને પણ હું ગુમાવી દઈશ. અને એથી કરીને તેઓની પર ગુસ્સે થાય છે. અને પછી હારૂનનો જવાબ તમે જુઓ, પરંતુ હારૂને મૂસાને કહ્યું, જુઓ આજે આ લોકોએ પોતાના પાપાર્થણ અને દહાણા પણ યહોવા સમક્ષ ધરાવ્યો છે અને મારી આ દશા થઈ છે, પરંતુ જો હું આજે પાપાર્થણ જમ્યો હોત તો શું તેથી યહોવા પ્રસન્ન થયા હોત? જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તેને એ સાચું લાગ્યું અને સંતોષ થયો. અહીંયા મૂસા અને હારૂન વચ્ચેનો જે આ વાર્તાલાપ છે તે લોકોની આગળ નથી, પણ ગુપ્તમાં છે. અને અહીંયા મૂસા હારૂન જે પ્રમાણે પોતાની વાત કહે છે તે સમજી શકે છે કે આ બાપ એના બે પુત્રને જે ગુમાવી બેઠો છે, આજે તેને ખાવાની ઈચ્છા હતી નહીં. તેનું ન ખાવાનું કારણ પ્રભુની આજ્ઞાભંગ કરવાનું ન હતું, પણ એક બાપ તરીકે તે આજે જમી શક્યો નહીં. અને અહીંયા આપણે જોઈએ છે કે મૂસા તેની પર ગુસ્સે થતો નથી, અને તેને લાગ્યું કે જે શોક હારૂને કરવો જોઈએ તેને લઈને તે જમ્યો નથી. જ્યારે પહેલાં તેને શોક કરવાની ના પાડવામાં આવી હતી ત્યારે તે રાષ્ટ્રની સામે ઊભો હતો, બધા જ જે આખો સમુદાય હતો તેની સામે ઊભો હતો, ત્યારે તેને યાજક હોવું જરૂરી હતું. અત્યારે જ્યારે આ અધ્યાયનો અંત આવે છે ત્યારે એક બાપ સાથે મૂસા વાત કરી રહ્યો છે. અને અહીંયા આપણે પ્રભુની કૃપા જોઈ શકીએ છીએ. વાલાઓ, આ બે જે અધ્યાય છે તે આપણને અજાયબ જેવો પાઠ શીખવી જાય છે. જ્યારે આપણે પ્રભુની આજ્ઞામાં હોઈએ ત્યારે આપણે પ્રભુનો ગૌરવનો અનુભવ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે પ્રભુની આજ્ઞા ભંગ કરીએ છીએ, પ્રભુએ આપેલા નિયમ વિરુદ્ધ આપણે જઈએ છીએ, ત્યાં આપણને ઈશ્વરનો ન્યાય જોવા મળે છે. આજે નિર્ણય તમારે તમારા જીવન માટે કરવાનો છે કે શું તમારે પ્રભુનો ગૌરવનો અનુભવ કરવો છે કે પ્રભુના ન્યાયનો. એ ચોઈસ આજે આપણી છે. જો એ નિર્ણય તમે નહીં લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નહીં કરો, તો એ ન તમે જ્યારે સ્વીકારતા નથી ત્યારે તમે નિર્ણય કરો છો કે મારે પ્રભુના ન્યાયનો અનુભવ કરવો છે. અને એક નાની એક વાત સાથે હું આજનો સંદેશો, આજનો અભ્યાસ સમાપ્ત કરીશ. અને એ તો એ છે કે એક દિવસે બધા લોકો ભેગા થયા હતા અને બે ટીમ પાડવામાં આવી હતી. એક તરફ પ્રભુ હતા અને એક તરફ શૈતાન હતો. અને તમારે ક્યાં જવું છે, કઈ ટીમમાંથી રમવું છે તે નક્કી કરવામાં આવતું હતું. અને ઘણા લોકો રાજી ખુશીથી શૈતાનની સાથે ગયા કે અહીંયા ગાડી તો વધારે મજા આવશે. થોડા લોકો પ્રભુની સાથે ગયા. એક માણસ હતો, તે હજુ પણ નિર્ણય લઈ શકતો નહોતો. અને એ જેને કહેવાય કે ગળમથલમાં હતો અને હજુ પણ તે નક્કી કરી, બધા વિખરાઈ ગયા છતાં પણ એ નિર્ણય તો લઈ શકતો કે મારે પ્રભુની તરફ જવું છે કે શૈતાનની તરફ. અને ત્યારે શૈતાન તેની પાસે આવે છે અને એને કહે છે કે ચાલ. અને પેલો કહે છે કે ના, પણ મેં નિર્ણય હજુ લીધો નથી. અને શૈતાન તેને જવાબ આપે છે કે નિર્ણય જે નથી લીધો એ પણ એક નિર્ણય છે. જો તું ખરેખર પ્રભુનો હોત તો તે નિર્ણય લઈ લીધો હોત. જે નિર્ણય નથી લેતો, ઇફ યુ આર ઇન ડિસિઝન ઇઝ અ ડિસિઝન. જ્યારે તમે કશી વાતની હા નથી પાડતા તેનો મતલબ કે તમે ના પાડી રહ્યા છો. ઇન ડિસિઝન ઇઝ અ ડિસિઝન. જો તમે નિર્ણય નથી લીધો પ્રભુને માટે, તેનો મતલબ એમ કે તમે શૈતાનની ટીમમાં છો. આજે તમારે નક્કી કરવાનું છે, આજે તમારે નિર્ણય લેવાનો છે. ઓ પવિત્ર પવિત્ર મારા જીવતાને જાગતા પ્રભુ, બાપ ફરીથી એક વાર તમારા વચનોને માટે તમારો પુષ્કળ આભાર માની છે પ્રભુ. પ્રભુ આપ અમને શીખો કે તમારી હાજરીમાં આવું કેટલી ગંભીર વાત છે. પ્રભુ આપ તમારી હાજરીમાં આવું પ્રભુ આપ એક પ્રિવિલેજ છે. દરેક વ્યક્તિ તમારી હાજરીમાં આવી શકતી નથી પ્રભુ, પણ તમે એ હક અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ્યો છે પ્રભુ. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે એક શુદ્ધ હૃદયે ગંભીરતાથી પ્રભુ તમને જે મહિમા આપવાનો છે તે આપીએ, અને કેવી રીતે આપવો તે શીખીએ તેવું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. સર્વસાંભળનારને તમારા હાથમાં મૂકું છું પ્રભુ. હજુ પણ કોઈ ગણમથલમાં છે, હજુ પણ કોઈ જો નિર્ણય નથી કરી શક્યું પ્રભુ બાપ, તો યાદ દેવડાવો પ્રભુ બાપ તેઓને ફરીથી કે નિર્ણય લેવું કેટલું જરૂરી છે પ્રભુ બાપ. પ્રભુ બાપ હું કોઈની માટે ઈચ્છતો નથી કે તેઓ તમારા ન્યાયનો અનુભવ કરે પ્રભુ બાપ. અમે સર્વ તમારી કૃપા દ્વારા તમારા ગૌરવનો અનુભવ કરનારા બનીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. આ મારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ.